તારીખ 19/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 551 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 846.
જેટલી સંસારને વિશે સારપણે સાર પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે. સંસારમાં કાંઈ સાર છે, સાર છે એટલે સુખ છે, હિત છે, અનુકૂળતા છે, બધા ભાવ આવી જાય છે અને તેને લઈને એની અધિકતા રહે છે, એના ઉપર વજન રહે છે, રસ આવે છે, એ બધા પ્રકાર બને છે. એ જેટલા પ્રમાણમાં થાય તેટલી જ્ઞાનની ન્યૂનતા સમજવી, તેટલી ખામી સમજવી, એ મુમુક્ષુને લેવું. જ્ઞાન દશામાં એ સાધનાની ખામી છે. જેટલા સંસાર ભાવો રહે એટલી સાધનાની ખામી છે. એટલા માટે જ્ઞાની એમ જાણતા હોવાથી એ સંસારને સંપૂર્ણપણે ત્યાગ કરે છે કે જેથી સંસાર પરિણતિ થવાનો પ્રસંગ જ ન ઉભે. સંપૂર્ણ ત્યાગ કરે, સંપૂર્ણ ત્યાગ કરી દે છે, સર્વસંગ પરિત્યાગ કરે છે. એનું કારણ એ છે. પરિણામ જળ હોય એવો સિદ્ધાંત નથી. ચેતન ને ચેતન પરિણામ હોય અને અચેતન ને અચેતન પરિણામ હોય એવો જીને અનુભવ કર્યો છે. આ પત્રમાં જીનને નામથી અને તીર્થંકરના નામથી વાત ચલાવે છે. શું કહે છે? કોઈ પણ પદાર્થના પરિણામ કેવળ જળ હોય કે કોઈ પણ પદાર્થના પરિણામ કેવળ ચેતન હોય એમ નથી. જળ પદાર્થને જળ પરિણામ છે, ચેતન પરિણામ પદાર્થને ચેતન પરિણામ છે. એવો જીને અનુભવ કર્યો છે, અનુભવ કરીને એમણે વાત કરી છે એમ કહેવું છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં એમ શ્રીને શ્રીજીને કહ્યું અને કહ્યું છે અને તે સત્ય છે. અને કોઈ પદાર્થ પરિણામ એટલે અવસ્થા વિનાનો ન હોય. પરમાણુ ને પરમાણુની અવસ્થા, જીવને જીવની અવસ્થા. પછી એ અવસ્થા વિકારી છે કે અવિકારી છે એ પછીની વાત છે, પણ અવસ્થા વિનાનો કોઈ પદાર્થ ન હોઈ શકે. શ્રીજીને જે આત્માનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરીને વિચારવા યોગ્ય છે. શું કહે છે? કે જીનેન્દ્ર દેવે તો આત્માનો અનુભવ કર્યો છે, સાક્ષાત્કાર કર્યો છે અને સ્વપર પદાર્થનું નિરૂપણ કર્યું છે એટલે એનું સ્વરૂપ બતાવ્યું છે, યથાર્થ સ્વરૂપ બતાવ્યું છે. તે સ્વરૂપ સર્વ મુમુક્ષુ જીવે અથવા કોઈ પણ મુમુક્ષુ જીવે પોતાના પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરીને વિચારવા યોગ્ય છે. એટલે કે જે પદાર્થનું નિરૂપણ છે એનો સ્વાધ્યાય, એની સમજણ આત્મકલ્યાણના નિશ્ચયપૂર્વક થવી જોઈએ. કેમ કે કેવળ તે અર્થે જ તે નિરૂપણ થયેલું છે. જે વાત જે દ્રષ્ટિકોણથી કરવામાં આવી હોય તેને તે દ્રષ્ટિકોણથી સમજવામાં આવે તો બરાબર સમજાય. બીજા દ્રષ્ટિકોણથી સમજવામાં આવે તો કહેનારનો અભિપ્રાય અથવા કહેનારનો આશય સમજી શકાતો નથી. એટલે જીનેશ્વર દેવની તમામ વાતો, તમામ કથનો એક આત્માના પરમ કલ્યાણને અર્થે જ કહેવાયા છે અને એ દ્રષ્ટિકોણથી એનું અવગાહન થવું જોઈએ. અવગાહન એટલે ઊંડું જ્ઞાન, તલસ્પર્શી જ્ઞાન. જીને કહેલા સર્વ પદાર્થોના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. જીનેન્દ્ર દેવે કહેલા જેટલા કોઈ ભાવો છે એની પાછળ એક જ આશય છે, કેવી રીતે આત્મ સ્વરૂપ પ્રગટ થાય. જેવું મૂળ સ્વાભાવિક સ્વરૂપ છે એવું જ અવસ્થામાં પ્રગટ થાય નિર્દોષ, એવું જ એમના બધા કથનોનો આશય છે. એ આશય પકડાય તો એમના કથનો બરાબર સમજાય, નહીતર ન સમજાય. અથવા જે પોતાનું આત્મકલ્યાણ સાધે છે તે આવા આશયથી સાધે છે, આવા આશયને સમજીને સાધે છે, અથવા જે સાધે છે તેને આશય સમજાય છે. જેને આત્મજ્ઞાન થાય એને જ્ઞાનીના વચનોનો આશય સમજાય છે. ત્યાં સુધી આશય નથી સમજાતો તેવું પણ પ્રાય બને છે. અને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જીને કહ્યું છે. મોક્ષ માર્ગમાં અને મોક્ષ માર્ગની પ્રભાવનામાં પણ બે વાત લઈ લેવી. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કોની હોય તો મોક્ષ માર્ગી જીવને, બીજા કોની હોય કે જે જ્ઞાનીનો આશ્રય કરતો હોય એની હોય, એ મોક્ષ માર્ગમાં આવશે. માટે અને મોક્ષ માર્ગની પ્રભાવના કોણ કરી શકે? જ્ઞાની કરી શકે, કેમ કે એમણે પ્રગટ કર્યો છે મોક્ષ માર્ગ. એટલે કેમ પ્રગટ થાય એવી જે બાહ્ય પ્રભાવના છે એમાં જ્ઞાનીનો અધિકાર છે અને એ જ્ઞાનીના આશ્રયે, જ્ઞાનીની આજ્ઞાએ પ્રવર્તતા હોય તેવાનો અધિકાર છે, બીજાનો નથી. એટલે જ્યાં જ્ઞાનીની હૈયાતી હોતી નથી ત્યાં પ્રભાવના કાર્યો યથાર્થ પ્રકારે થતા નથી. છતાં કોઈ કહે કે નહીં, અમે તો આમ કરીએ છીએ, અમે તો આવી પ્રભાવના કરીએ છીએ, એ ક્યાંક ને ક્યાંક તો વિપર્યાસ સાધતા જવાય છે. એટલે એના દ્વારા ખરેખર પ્રભાવ ના થતો નથી. પણ અહીંયા કોઈ એમ આશંકા કરે તો ભાઈ જ્ઞાની કે એવું જ કહે છે, જ્ઞાનીના જ વચનો વાંચે છે, જ્ઞાનીના જ પ્રવચનો વાંચી સંભળાવે, અને જેવું જ્ઞાની કહે છે તેવું જ કહે છે, તો પછી પ્રભાવ ના કરે છે કે નથી કરતા? કેમ નથી કરતા? કે એ પોતે તો પર્યાય દ્રષ્ટિ હોવાથી જે પ્રવૃત્તિ કરે છે તે પ્રકારનો અહંભાવ તો એને ઉત્પન્ન થયા વિના રહેતો નથી. પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે જે પર્યાયની પ્રવૃત્તિ એની થાય છે એમાં એને અહંભાવ થયા વિના રહેતો નથી. શાસ્ત્ર વાંચે તો શાસ્ત્ર વાંચનનો અહંભાવ થઈ આવે. એટલે પોતે શાસ્ત્ર વાંચીને હિત સાધવાને બદલે હિત સાધે. કેવું બની જાય છે એને કોણ રોકે? કે નાની જ રોકે. બીજો ઉપાય નથી. એ જ્ઞાનીની આજ્ઞાએ ચાલતો હોય તો પછી એ સ્વચ્છંદ પકડે દીદી એનો પત્તું કપાઈ જાય, એ ચાલુ ગયું હોય તો હવે એ પતંગનું દોર કપાય, તો એની આજ્ઞામાં એટલે એનો દોર જ્ઞાનીના હાથમાં હોંકી હોય તો એનો પતંગ ઠેકાણે લે હાથ મારી. આત્મા સાંભળવો, આત્મા વિચારવો, આત્મા નિધિધ્યાસવો અને આત્માને અનુભવ કરવો, એવી એક વેદની શ્રુતિ છે. એ ચાર વેદ છે ને, એની જે ગાથાઓ છે એને ઋચા કહે છે. એ લોકો ઋચા કહે છે, આપણે ગાથા કહીએ, વેદની ઋચા કહેવામાં આવે છે એ લોકોની શાસ્ત્ર પરિભાષા છે. એ પરિભાષામાં એ ગાથાઓને શ્રુતિ પણ કહેવામાં આવે છે. શ્રુતિ એટલા માટે કહી છે, શ્રુતિ છે તે શ્રવણની ક્રિયા છે. આત્મકલ્યાણની, પારમાર્થિક આત્માની વાતને સાંભળવાની ક્રિયાને શ્રુતિ ક્રિયાને શ્રુતિ કહે છે. એ શ્રવણ ક્રિયા છે. અને એ ભાવશ્રુત જ્ઞાનની પરિણતિને પણ શ્રુતિ કહે છે. એટલે આત્મજ્ઞાનની પરિણતિને પણ શ્રુતિ કહે છે. કેમ કે શ્રુતની ક્રિયા તે શ્રુતિ. શ્રુત બે છે, એક દ્રવશ્રુત અને એક ભાવશ્રુત. દ્રવશ્રુત છે એ સાંભળવાની ક્રિયામાં જાય છે, ભાવશ્રુત છે એ અનુભવનની ક્રિયામાં જાય છે. તો અહીંયા દ્રવશ્રુતની વાત છે, વેદની વાત કરીને એટલે દ્રવશ્રુતની વાત છે. એ દ્રવશ્રુતની અંદર એમ કહ્યું છે કે આત્માને સાંભળવો, આત્માને વિચારવો, આત્માને નિધિ ધ્યાસવો એટલે ધ્યાનનો પ્રયાસ, ધ્યાનનો પ્રયત્ન એને નિધિ ધ્યાસ કહે છે, અથવા વિચારવા ઉપરાંત અવલોકન કરવું એને નિધિ ધ્યાસ કહે છે. જેમ કે મારું સ્વરૂપ એક કેવળ અસંગ ચૈતન્ય સ્વરૂપ છે, એવી રીતે આત્માની એક કથન એટલે શ્રુતિ છે એનું નિધિધ્યાસન એમ થાય કે પોતાની અસંગતાને જોવે તે એનું નિધિધ્યાસન છે. પોતાની અસંગતાને અંદરમાં જોવે કે અરે બરાબર છે, મારું ચૈતન્ય તો અસંગ જ રહે છે, કોઈની સાથે સંગ થતો જ નથી, ચૈતન્ય ચૈતન્ય જ રહે છે, એવું જે અંતર અવલોકન વિઝ્યુઅલાઇઝેશન જેને કહે છે, થિંકિંગની વિઝ્યુઅલાઇઝેશન, એને નિધિધ્યાસન કહે છે. એનો પ્રત્યક્ષ અનુભવ એવી આજ્ઞા છે, એવી સ્તૃત જ્ઞાનમાં આજ્ઞા છે. અર્થાત જો એ એક જ પ્રતિ કરવામાં આવે, આત્માને સાંભળવો, આત્માને વિચારવો, આત્માને નિધિધ્યાસન એને અનુભવ કરવો, એવી એક જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરીને પાર પામે એવું લાગે છે, તો એ સંસાર તરી જાય, એને જન્મ મરણ કરવા ન પડે. કેમ? કેમ કે આત્મા સ્વભાવ કરીને જન્મ મરણ રહિત પદાર્થ છે, તેથી દેહનો સંયોગ ને દેહનો વિયોગ થાય છે, આત્માનું જન્મ મરણ નથી થતો. કોઈ નવો આત્મા જન્મતો નથી આ જગતમાં, અને કોઈ આત્માનો સર્વથા નાશ થઈને મરતો નથી. આત્મા એક શાશ્વત અવ્યાબાધ પદાર્થ છે, ત્રણેય કાળે પોતાના પોતાની જીવત્વ શક્તિની અનંત શક્તિ અનંત સામર્થ્યને લઈને જીવે છે, અને એને મારવા કે મરવા કોઈ પ્રકાર કોઈ સમર્થ નથી, મરતો જ નથી એને આત્મા. જ્યારે કોઈ પણ માણસનું કે પ્રાણીનું મૃત્યુ થયું એમ કહેવામાં આવે છે, ત્યારે તે જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું ક્ષેત્ર બદલે છે, એ સિવાય બીજું કાંઈ એને દેહ બદલે છે, શરીર બદલે છે, ક્ષેત્ર પણ બદલે છે અને શરીર પણ બદલે છે, પણ આત્મા કોઈ મરતો નથી, એ હયાત જ રહે છે, જ્યાં ત્યાં પણ એ હયાત જ રહે છે. આપણે પણ આ શરીરના સંયોગ પહેલાં કોઈ બીજા ક્ષેત્રે બીજા દેહમાં હતા, અને જેવું આયુષ પૂરું થશે એટલે આ ક્ષેત્ર છોડી અને કોઈ બીજા ક્ષેત્રે બીજી અવસ્થા ધારણ કરશે. આત્મા આત્મા ક્યારે નાશ પામશે એવું બનવાનું નથી. તેથી એવા આત્માને જે અનુભવ કરે છે, સાક્ષાત્કાર કરે છે એનો, એને પછી આ શરીરના સંયોગ વિયોગ એ પરિસ્થિતિ ટળી જાય છે, એટલે જન્મ મરણ એને થતા નથી એમ કહેવાય છે. વાસ્તવિક તો એ શરીરના જન્મ મરણ છે, આત્માના નથી, પણ એ નથી થતા. કેમ કે એ શરીરના સંયોગ કાળે પણ દુઃખ છે અને શરીરના વિયોગ કાળે પણ પીડાનો પાર નથી એટલા દુઃખ છે. હયાતી મોજૂદગી, હયાતી કો મોજૂદગી કહેતા હૈ, વિદ્યમાનતા. હા, એટલે આત્માનો અનુભવ, અનુભવની બહાર નીકળો ત્યારે આત્મા સાંભળવાનો, આત્મા વિચારવાનો, આત્મા નિધિધ્યાસ, પછી અંદર અંદર જાઓ એટલે અનુભવ થાય. બહાર નીકળો એટલે આ પ્રવૃત્તિ કરવી, બીજું કઈ ન કરવું એમ કે તો તરી જાવ, બીજું કઈ નહીં. તો કે ખાવું પીવું પૈસા કમાવે એનું શું? તો કે બધું કરતા કરતા પણ આત્મા જ વિચારવો, વિચારવામાં જ નાથ નથ પાડતું ને કોઈ. તમે તમને અહીંથી કામ હોય તું એ જાઓ, ફોન ઘટપાલી તણા જઈ આવવા જાય જઈ આવે ને. હા, રસ્તામાં આત્મા વિચારવાનું જ કોઈ ના નથી પાડ્યું, પાડે છે. કોઈ પણ કામ કરતા આત્મા વિચારી શકે. એમાં તો કોઈ ના પાડે પણ નહીં, ને ના પાડે તો એમાં કોઈનું કઈ ચાલે પણ નહીં. કેમ કે વિચાર અંદર ચાલે છે, બહાર તો કોઈને ખબર પડતી નથી તમે શું કરો છો. પોતાના પરિણામ થાય છે, જળના પરિણામનું જ્ઞાન થાય છે. મરચું તીખું લાગે છે ને પણ તીખું જણાય છે એમ છે. ભૂખ મટી જાય એને કઈ વાંધો નથી. ત્યાં આત્મા વિચારવો કે કોને લાગે છે ભૂખ, કોને લાગે, આત્માને કે શરીરને, વિચારવો આત્મા. જઠરાગ્નિ તેજ થઈ એનું સેન્સેશન એને ભૂખ કહેવામાં આવે છે. એને ભૂખની પીડા કહે છે, સેન્સેશન એટલે પીડા. એ જઠરાગ્નિ છે એ જળ પરમાણુ છે. અગ્નિ બધી જળ પરમાણુ છે, જેટલા પ્રકારની અગ્નિ હોય બધા જળ પરમાણુ. જળના પરિણામ જળને હોય કે આત્માને હોય, એ જળને હોય. તો પછી મને ભૂખ લાગી એમ કેમ આવ્યું એમ વિચારવું. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના સર્વને આ પ્રવૃત્તિ કરતા કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્પષ્ટતા થવી દુર્લભ છે એ જ વિનંતી. શું કહે છે કે વર્તમાન કાળમાં સંસાર પ્રવૃત્તિ એવી છે કે એની અંદર પ્રવૃત્તિ કરતા કરતા આત્મકલ્યાણ કરવું એ બહુ દુર્લભ છે, અશક્ય નથી, દુર્લભ છે. એમથી એવી વર્તમાન પરિસ્થિતિ એવી ખરાબ છે. એ તીર્થંકર દેવ તો જે રાજા મહારાજાઓ હતા, રાજકાજમાં હતા, રાજનો વહીવટ કરતા હતા અને છતાંય મોક્ષ પામ્યા એ ભવે, એ મહાપુરુષોનું સામર્થ્ય કોઈ બીજી જાતનું હતું. પાંચસો ને 51 પત્ર પૂરો થયો, 552મો પત્ર પણ સુભાષભાઈ ઉપરનો છે. ઉપકારશીલ શ્રી સુભાગ પ્રત્યે વિશેષણ તો નવા નવા આપણે ઈશ્વર ઈચ્છા બળવાન છે અને કાળનું પણ દુર્લભપણું છે. કાળનું પણ દુષમપણું છે, દુર્લભપણું નહીં પણ દુષમપણું એટલે વિપરીતપણું છે. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીત સ્વરૂપ હતું કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતા આત્માને પ્રતિબંધ થાય છે અને ઘણીવાર પરમાર્થ દ્રષ્ટિ મોટી સંસારાર્થ દ્રષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દ્રષ્ટિ થઈ ફરી સુલભ બુદ્ધિપણું પામવું કઠણ પડે છે એમ જાણી કોઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે. ક્યારેક કઈ પણ યાચના કરતા હતા, ઈચ્છા કરતા હતા ને, એટલે લીધું છે. ઘણો કાળ વિષમ છે સામાન્ય જે રીતે, તો આત્માર્થી જીવને આજીવિકાની બહુ ઉપાધિ ન હોય, સુગમપણે આજીવિકા ચાલે અને પોતાનો આત્માર્થ પણ સાધે એવી સામાન્યપણે પુણ્ય યોગની સ્થિતિ હોય. પણ આ કાળ એવો વિષમ છે કે આત્માર્થીને એ બધી કઠણાઈ હોય છે, જોવામાં આવે છે. એવો વિષમ કાળ છે, દુષમ કાળ છે. એટલે દુઃખે કરીને, કષ્ટે કરીને આત્મકલ્યાણ સાધી શકાય એવી પરિસ્થિતિ આત્માર્થી જીવોની જોવામાં આવે છે, જ્ઞાનીઓની પણ જોવામાં આવે છે. તો ઈશ્વર ઈચ્છા બળવાન છે એટલે કુદરતને એમ મંજૂર છે, તો ભલે એમ મંજૂર હોય, કુદરતને મંજૂર હોય કે આપણે પણ મંજૂર રાખવું. પૂર્વે જાણ્યું હતું એટલે પહેલા, પૂર્વે એટલે પહેલા જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીત સ્વરૂપ હતું, એટલે એને નિશ્ચય પણ એવો જ હતો, ખાતરી પણ એવી જ હતી કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતા આત્માને પ્રતિબંધ થાય છે. જ્ઞાની પુરુષ પાસેથી કોઈ સાંસારિક પદાર્થની અપેક્ષા રાખવી એ જીવને ઘણું કર્મ બંધન થાય એવી વાત છે. અને એ પ્રકારે પ્રવર્તનાર કોઈ જીવ હોય તો બહુ ભાગ એની આત્મકલ્યાણની દ્રષ્ટિ મટી જાય છે, આત્મકલ્યાણનું લક્ષ્ય છૂટી જાય છે અને સંસારની દ્રષ્ટિ, સંસારાર્થ, સંસારના પ્રયોજનની દ્રષ્ટિ થઈ જાય છે, લક્ષ્ય થઈ જાય છે. અને એના કારણે અયોગ્યતા એવી થઈ જાય છે એમ કહેવું છે કે ફરી સુલભ બુદ્ધિપણું પામવું કઠણ પડે છે. એટલે શું કે એવી સકામ દ્રષ્ટિએ વર્તતા એ દુર્લભ બુદ્ધિ જીવ થઈ જાય છે. દુર્લભ બુદ્ધિનો અર્થ શું કે આત્મકલ્યાણનો જે ઉપદેશ છે એને અસર ન કરે, એને ઉપદેશ ચડે નહીં એવી એની દશા થઈ જાય. એને સુલભ બુદ્ધિ પણ દૂર થઈ જાય, કઠણ થઈ જાય. ભલે જ્ઞાનીના સંઘમાં રહેતો હોય પણ એની જ્યાં દ્રષ્ટિ સંસારાર્થની થઈ જાય ત્યાં પછી એનો ઉપદેશ ન ચડે. એવું એક એની જીવની પરિણતિમાં આવરણ આવી જાય છે. શું થાય છે? આવરણ આવી જાય છે, સકામતાને. સકામતા બે પ્રકારે હોય છે, એક સંસારિક પદાર્થની પણ સકામતા કહેવાય છે, એટલે લોભ કશાયના પરિણામથી, અને એક પદની સ્થાનની સકામતા હોય છે. એ માન કશાયના પરિણામથી બંને સકામ પણ, એટલે કોઈ એમાં ભૂલ કરે છે. આપણે તો કાંઈ પૈસાની કે ચીજ વસ્તુની તો ખામી નથી, પછી આપણે તો સકામ પરિણામ હોય નહીં, પોતાનું આપણે તો સમર્પણ કરીએ છીએ. તો કે એમ નહીં, માન કે સ્થાનનો અભિગમ હોય, દ્રષ્ટિ હોય કે લક્ષ હોય, તો પણ તે સકામ પણ હોય. એ પ્રકાર પણ હોવો ન શકે. આની પ્રત્યે એવી દ્રષ્ટિ થઈ કરે તો એનો દુર્લભ બુદ્ધિપણું ચાલ્યું જાય અને દુર્લભ બુદ્ધિપણું આવી જાય, એવી દશા થઈ જાય. બહુ સરસ એમને કાઢ્યું છે. કોઈને હળવો દોષ લાગે પણ આખી પરિણતિ ઉપર આવરણ જ એવું આવી જાય તો બોધની અસર ન થાય. જે બોધ આત્મકલ્યાણ માટે બળવાન નિમિત્ત છે એ ખાલી જાય, અને એ પ્રકારનો પુણ્યયોગ છે એ નિષ્ફળ જાય. જેમ ક્યાંય આગ લાગે અને નોટોની કરન્સીના બંડલ જે હોય એ વળીને ખાક થઈ જાય તો બીજે બધા કરતા વધારે લાગે માણસને, ત્યાં તો રૂપિયાની જ રાખ થઈ ગઈ. આમ તો કોઈ પણ ચીજ હોય ગઈ એટલે એટલું આર્થિક નુકસાન તો છે, પણ આ કાગળિયા હોય ગયા ત્યારે જરાક વધારે લાગે માણસને અસર થાય. એના કરતા વધારે ખરાબ જ્ઞાની પુરુષનો યોગ થયે એનો ઉપદેશ ન ચડે એવી દુર્લભ બુદ્ધિ સ્થિતિમાં એ યોગ પૂરો થઈ જાય, એથી બહુ મોટું નુકસાન છે. ઓલા મેં પુણ્યયોગ ખલાસ થયો ને નહોતું બળી એમાં, આ એના કરતા વધારે કિંમતી કરન્સી બાળી નાખી, એને વધારે કિંમતી પુણ્યની નોટ હતી એ નોટ બળી ગઈ અહીંયા, એમ કેવું છે. એવું જો મૂલ્યાંકન આવે તો સકામપણે સમાગમ ન કરે, નહીં તો સકામતા કે કોઈને કોઈ રીતે આવી જાય. માત્સર્ય છે, ઈર્ષા છે. ઈર્ષામાં શું છે, ગુણ ગ્રાહક દ્રષ્ટિનો જ્યારે અભાવ થાય ત્યારે માત્સર્ય આવે, ત્યારે માત્સર્ય આવે. કોઈ પણ જીવ આત્મકલ્યાણમાં આગળ વધે તો પણ એને ગમે નહીં. યથાર્થતામાં તો પ્રમોદ આવવો જોઈએ, ગુણશું પ્રમોદ, ગુણવાનોમાં પ્રમોદ. એ યથાર્થ પ્રકાર છે, એને ગુણ પ્રગટે. જેને ગુણવાન પ્રત્યે પ્રમોદ આવે એને ગુણ પ્રગટે, અને જેને ગુણવાન પ્રત્યે પ્રમોદ ન આવે એને ઈર્ષા આવે, માત્સર્ય થાય. માત્ર એટલે એને ગુણ પ્રગટવાનો કોઈ અવકાશ નથી, એ અવકાશ ખલાસ થઈ જાય. એવા પ્રકારે વર્તવું થતું હતું તમને તથાશ્રી ડુંગર વગેરેને આ માર્ગ સંબંધે અમે કહ્યું હતું, પણ અમારા બીજા ઉપદેશને પેઠે તત્કાળ તેનું ગ્રહણ કોઈ પ્રારબ્ધ યોગથી ન થતું. શું કહેશો? બીજું વાત તમે ગ્રહણ કરી લેતા, પણ આ વાતનો ગ્રહણ નહોતી થતી. ડુંગરભાઈ પણ પહેલેથી ચમત્કારની મહિમામાં બહુ હતા, એટલે મંત્ર રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર એવી બધી ચર્ચાઓ કરે, એમાં રસ લે, એની વજન એનું મુખ્યતા એ ઊંડે ઊંડે એની રુચિ બતાવે છે. રસ છે એ રુચિનો દ્યોતક ભાવ છે, જ્યાં જેને રસ છે ત્યાં તેની રુચિ છે, એને એની એને જરૂરિયાત પણ છે. કેવી રીતે વાત નીકળે છે? અમે જ્યારે તે વિશે કાંઈ જણાવતા ત્યારે પૂર્વના જ્ઞાનીઓએ આચર્યું છે એવા પ્રકારાદિથી પ્રત્યુત્તર કહેવા જેવું થતું હતું. એટલે એવી કોઈ વાત કરે તો હા હા, પહેલાંના જ્ઞાનીઓ બધું એવું જ કરતા હતા, પોતે માથે ન લઈએ, આ સ્વલક્ષી ન બીજાની વાત આવે, આ તો કોઈ જાણે બીજાને કહે છે, વાત એમની થતી હોય જાણે બીજાને કહે છે. અમને તેથી ચિત્તમાં મોટો ખેદ થતો હતો, આ કેમ આ વાત પોતે એની એના પ્રયોજનની વાત કેમ પકડતા નથી, ગ્રહણ કરતા નથી. મોટો ખેદ થતો હતો શું કે આ સકામ વૃત્તિ દુષ્મકાળને લીધે આવા મુમુક્ષ પુરુષને વિશે વર્તે છે, એ અમને બહુ મોટો ખેદ થતો. બીજા સામાન્ય મુમુક્ષનો હોત તો એટલો ખેદ ન થાય, પણ સૌભાગભાઈ જેવા મુમુક્ષને વર્તે એમને મોટા ખેદનું કારણ હોત. કેમ કે એક સારો એવો ગુણ પ્રગટ્યો પછી આ દોષ રહી ગયો, એ એમને બહુ મોટો ખેદનું કારણ હતો. એ વાત જો લંબાઈ જાય અને એમાં સુધારો ન થાય તો મુમુક્ષુતાનો નાશ થઈ જાય. આવેલી યોગ્યતા એવું થાય. એવું નથી કે અમુક યોગ્યતા આવી હોય પછી વાંધો નથી, એવું નથી. જેમ જેમ યોગ્યતા આવે, જેમ જેમ જીવ આગળ વધે, તેમ તેમ માર્ગ હાંકડો થતો જાય છે, જવાબદારી વધતી જાય, એને વધારે જાળવવું પડે, વધારે ધ્યાન રાખવું પડે છે પોતાના પરિણામની ચાલમાં, વધારે ધ્યાન રાખવું પડે. હા, એને નાનો દોષ મોટું નુકસાન, બીજાને એટલો નાનો દોષ એટલું નુકસાન ન કરે એટલું એને બધું નુકસાન કરે. એનો બહુ મોટો દ્રષ્ટાંત એ છે કે મુનિરાજ છે, એને નિંદ્રા અર્ધરાત્રિ પછી કેટલી હોય? અંતર્મુહૂર્તની અડધી કલાક, પોણે કલાકની હોય, પૂરી કલાકની ન હોય, અને તે પણ ઉપર છલ્લી ચંદ્રા જેવી, એને જાગતા હોય એવું જ એને લાગે. ચંદ્રા પણ એક નિંદ્રા છે, પણ એને એવી ઉપર છલ્લી નિંદ્રા હોય. એ જો ઊંઘી જાય તો છઠ્ઠું સાતમું ગુણ સ્થાન ચાલ્યું જાય. નાની 6 કલાક ઊંઘે તો વાંધો નહીં, 7 કલાક ઊંઘે તો વાંધો નહીં, અસ્વસ્થ હોય તો 8-10 કલાક ઊંઘે તો વાંધો નહીં, તો હું મૂકશું ને કાંઈ બીજું વાંધો ન આવે. એનું તો ગુણસ્થાન ચાલ્યું જાય. એવી વાત છે. એ વાહનનો ઉપયોગ કરે ને, ચાલે, ચાલીને વિહાર કરે, તો પણ ઇરિયા સમિતિથી ચાલે. એટલે નીચે 4 હાથ દેખાય એટલી જમીન જોઈને ચાલે. પછી લાંબુ જોવે નહીં, આડું અવળું જોવે નહીં, ઊંચે નીચે જોવે નહીં. મિત્ર મૂળ ગુણમાં વાંધો પડે, મૂળ ગુણ કપાય તો છઠ્ઠું સાતમું ગુણ સ્થાન ચાલ્યું જાય. આ તો બધા મૂળ ગુણ છે. 28 મૂળ ગુણમાં એક ગુણ છેદે એટલે મુનિ ભણું જાય. પ્રતિચાર દોષ થાય તો પ્રાયશ્ચિત લઈ લે. મૂળમાંથી ગયો એટલે ખલાસ. મુનિરાજના મૂળ ગુણ 28 છે અને ઉત્તર ગુણ 84 લાખ છે. કેટલા? 84 લાખ ઉત્તર ગુણ. એવી મુનિ દશા છે. કેવળ જ્ઞાનના કેળાએ જ કીધા છે, જેવી વાત નથી. ગણધરદેવ પણ નમો લોયે સબ સામણો એને નમસ્કાર કરે છે. એ સાધારણ જીવની વાત નથી, સાધારણ પ્રાણીની વાત નથી. સ્વતંબરના શાસ્ત્રોમાં તો બહુ બહુ મુનિ દશાની મશ્કરી થાય એવી વાતો કરતી કામે. બાળક અને દીક્ષા આપે અને એ રમત રાળા કરે. બાળક ભાઈ શું જો રમત રમે, રમતા રમતા હાલે, ખેલકૂદ કરતા કરતા હાલે, બાળક તો ઠેકડા મારતા મારતા. મુનિ દશામાં હોય નહીં આ બધું. ગુરુદેવ તો ગાતા હતા, કઈ આપણને ખબર નથી. સ્થાનક વાસીમાં બધું વાંચેલું હોય ને, વાત તો બધા આમ તો સ્વતંત્ર શાસ્ત્રો છે. એમને તો ક્યાં શાસ્ત્રો હતા જુદા પોતાના. બાળ મુનિ ખેલ કરે ને એવું બધું ગીતે જોડ્યા છે એ લોકો. એને પ્રશંસા કરી પછી શું કર્યું કે વરસાદ આવતો હતો ને રસ્તામાં પાણી જતા હોય ને, હેર પાણીને વહેતા હોય ને રસ્તામાં, કાગળિયાને વાણ કરીને તરાવે, છોકરાઓ તરાવે એવી રીતે. મુનિઓ આ બધા કુતુલ, હું એ બાળકને દીક્ષા આપી હતી એ વાણ વાણ તરાવે. અને આ બધા ગાયન કે વાહ વાહ, મુનિ મુરિયાદ મુનિરાજ ખેલ કરે. શું ખેલ કરે પણ હોય નહીં મુનિ. બીજી કથા વાર્તા છે, એના ગીત જોડ્યા હોય ને એ પછી હોંશથી ગાય બધાને. હા, ને માને કે અમે ભક્તિ કરી પણ અમે મિથ્યા જ ગાઢ કર્યા બધા ગ્રહણ કર્યા. નાની જ્ઞાન તો 7 વર્ષે પ્રાપ્ત કરી લીધી હોય એવા હોય એની વાત દીધી છે. આ તો 8 વર્ષ પહેલા દીક્ષા આપી દે. જ્ઞાન દશાનું તો દીક્ષા આપનાર નહીં ઠેકાણવાનું હોય. ત્યાં તો ઓલાનું મને બનાવી દે, 5 વર્ષના 7 વર્ષના છોકરા ડ્રેસ પહેરાવી દે. પછી રમતરાળા ન કરે તો કરે હું બિચારે, કે હેમતતા નથી. વાત એના ઉપરથી ચાલે કે એમને ચિત્તમાં મોટો ખેદ થતો હતો કે આવી સકામ વૃત્તિ દુષ્મ કામને લીધે આવા મુમુક્ષુ પુરુષને વિશે વર્તે છે, નહીં તો તેનો સ્વપ્ન પણ સંભવ ન હોય. સકામપણે તો ધર્મનું આરાધન થાય જ નહીં, સકામતા તો જોઈએ જ નહીં, સ્વપ્ને ન જોયું. ભલે ગમે એવી પરિસ્થિતિ આવે, પ્રાણ જાય એવો અવસર આવે, જોઈ સકામતા નથી કરવી. જોકે તમારી સકામ વૃત્તિથી તમે પરમાર્થ દ્રષ્ટિપૂર્ણ વિસરી જાવો એવો સંશય થતો નહોતો. મોટો ગુણ શક્યો છે એટલે એમની યોગ્યતા એમને બહુ જોઈ છે. શંકા તમારામાં નહોતી પડતી કે તમારી આત્મકલ્યાણની દ્રષ્ટિ છૂટી જશે. એમની વાત પ્રાસંગિક હતી. જે ઉદય પ્રસંગ હતો એટલા પૂરતી જ મર્યાદિત વાત હતી. એથી વધારે વાત એટલે પરમાર્થ દ્રષ્ટિકોણ વિસરી જાય એવું એમનું પરિણામ જ નહોતું, એવી યોગ્યતા નહોતી. હા, જોકે સકામ વૃત્તિથી તમે પરમાર્થપણ વિસરી જાય એવો સંશય થતો નહોતો જયારે લખ્યું ત્યારે. પણ પ્રસંગોપાત પરમાર્થ દ્રષ્ટિને શિથિલપણાનો હેતુ થવાનો સંભવ દેખાતો હતો. એમાં ઢીલું આત્મકલ્યાણની ભાવના છે એ થોડી શિથિલ થઈ જાય, એમાં એ સંભવ દેખાતો હતો. પણ તે કરતાં મોટો ખેદ એ થતો હતો કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામ બુદ્ધિ વિશેષ થશે. હવે પછી જો એ સકામ પણ એમનું ચાલુ રહે અને એવી રીતે કંઈક પોતે મદદ કરે, માનો કે એમને ઈચ્છું જરાક આમ અટવું, જરાક અમને ટેકો આપી દો ને આપે તે, પણ એના કુટુંબમાં એ સકામ વૃત્તિ કરી દેશે, છોકરાઓ પછી અપેક્ષા રાખતા થઈ જશે. શું આ એથી મોટો ખેદ હતો? એ તો નુકસાન બહુ મોટું થઈ ગયું છે. તમે તો યોગ્યતાવાન છો એટલે તમે તો તમારા પરિણામ તો ફરી જશે, પણ ઓલા લોકોની તો અપેક્ષાઓ ચાલી જ રહેશે. અપેક્ષાઓ ચાલી જ રહેશે એ નથી. કોઈ બી પૈસે યા કોઈ બી ચીજ વસ્તુ કે અપેક્ષા રાખને તો સકામ પણ આવે, તો સંસાર સકામ પણ આવે. એટલે તમારે તો તમારી વાત તો લિમિટેડ હતી એમ કે, પણ અમને મોટો ખેદ થતો હતો કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામ વૃદ્ધિ સકામ બુદ્ધિ અભિપ્રાય થઈ ગઈ છે કે અમને મળવું જોઈએ, અમને લાભ થવો જોઈએ, અમારી અપેક્ષા પૂરી થવી જોઈએ, અમારી માગણી સંતોષાવી જોઈએ અને પરમાર્થ દ્રષ્ટિ મટી જશે, તો એને પછી આત્મકલ્યાણની દ્રષ્ટિ નહીં થાય અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે અને તેને લીધે બીજા પણ ઘણા જીવોને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતુભૂત થશે. બીજા જ્ઞાન દાખલો લેશે એવી પરિસ્થિતિ. વળી સકામપણે ભજનારની અમારાથી કાંઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ, કારણ કે તો સમજે છે કે તમને નુકસાન થાય, અમે કાંઈ એવું કરીએ નહીં કે તમારી વૃત્તિ શાંત થાય. તેથી સકામી જીવોને પુરવાર પર વિરોધ બુદ્ધિ થાય. જુઓ, આપણે કીધું તો એ કંઈ કર્યું નહીં, આપણું દ્વેષ રાગ મટીને રાગ પોષાય નહીં, ઈચ્છા અનુસાર થાય નહીં એટલે વિરોધ થાય, વિરોધ બુદ્ધિ દ્વેષની બુદ્ધિ થઈ જાય અથવા પરમાર્થ પૂજ્ય ભાવના ટળી જાય. એવું જે જોયું હતું તે વર્તમાનમાં ન થાય તે વિશેષ ઉપયોગ થવા સહેજ લખ્યું છે. એવું જોયું હતું હવે ફરીને અત્યારે વર્તમાનમાં ન થાય એના માટે સહેજે લખ્યું છે. પુરવાર પર આ વાતનું મહાત્મ્ય સમજાય અને અન્ય જીવોને ઉપકાર થાય તેમ વિશેષ લક્ષ રાખશો. આગળ પાછળ આનું આ વાતનો આ વિષયનું મહત્તા બરાબર સમજવામાં રાખજો અને બીજા જીવોને પણ નુકસાન ન થાય એનો ઉપકાર થાય એનું ધ્યાન રાખો. એવી રીતે એ વિષય ઉપર એમણે માર્ગદર્શન સારું એવું આપ્યું. Thank you.